તારીખ 30/4/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 322 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 183. મૂળ કેસેટમાં હમિંગ છે તથા ડિસ્ટર્બન્સ છે.
લૌકિક દ્રષ્ટિએ તમે અને મેં પ્રવર્તશો તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? સુભાષભાઈ ના નામ પર પત્ર લખેલો છે. સુભાષભાઈ ને આર્થિક સ્થિતિ થોડી નબળી હતી, વાતો લખતા હતા અને કોઈ વખત કોઈ લૌકિક વ્યવહાર માટે પણ લખતા હતા. પોતાનું જોડે પસંદ નહોતું. આપણી વચ્ચે લૌકિક પ્રસંગનો જોઈએ, લૌકિક કાર્યનો જોઈએ, વેપાર સંબંધી કોઈ આપણે દૂર રહેવું. એટલે એમણે લખ્યું છે કે લૌકિક દ્રષ્ટિએ તમે ને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? બીજું, ગોપાલદેવ વ્યવસાયમાં સ્વતંત્ર નહોતા, ભાગીદારી નહોતા, એટલે પેઢીના નીતિ નિયમોને અનુસરવું પડે. સ્પેશિયલ કેસથી કંઈ કરે તો પણ બીજા ભાગીદારોને પસંદ ન પડે, અને બીજા ભાગીદારોને પસંદ ન પડે એમ કરવા જતાં સુભાષભાઈને પસંદ ન પડે તો સુભાષભાઈને નુકસાન બહુ મોટું થઈ જાય. એમને જે પરમેશ્વર બુદ્ધિ આવેલી છે, બળદેવ હતી, એમાં હંસ માત્ર ફરક પડ્યો એટલે બહુ મોટો નુકસાન આવે. લૌકિક વ્યવહારમાં એ શક્યતાઓ છે. પૈસા માટે આમ આ ના કરી, હાથમાં કઈ માપ ના તો એટલે બહુ વિચક્ષણતાથી એ વિષયની અંદર સાવધાની રાખેલી, ઘણી વિચક્ષણતાથી. લૌકિક દ્રષ્ટિએ આપણે આપસમાં પ્રવર્તવું નથી. હવે 23મા વર્ષે એમનો પરિચય થયો છે. પોતે થોડા વેદાંતની માન્યતામાં, ઈશ્વર કરતાની માન્યતામાં હતા, એમાંથી થોડા બહાર કાઢ્યા છે. અને જે જૈન દર્શનનું તત્વજ્ઞાન છે એ સંબંધેની ચર્ચા શરૂ થઈ છે 25મા વર્ષે. એટલે એ વાત લીધી છે, આત્મા એક છે કે અનેક છે? કેમ કે વેદાંત આત્મા એક માને છે, આખા વિશ્વમાં એક પરમ ધર્મ વ્યાપેલો છે. પરમાત્મા એક છે અને આખા જગતમાં એ વ્યાપેલો છે. ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ, બધી કવિતાઓ નામ પોતાના જમાનામાં રચના કરતા. આત્મા એક છે, જૈન દર્શન કહે છે કે આત્મા અનેક છે, અનંત આત્માઓ છે. આત્મા કરતા છે કે અકર્તા છે? જૈન દર્શન અકર્તા માને છે, બીજા લોકો કરતા માને છે. જગતનો કોઈ કરતા છે કે જગત સ્વતઃ છે? જૈન દર્શન સ્વતઃ માને છે, અનિમતમાં જગતમાં કોઈ કરતા માને નહીં એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમજવા યોગ્ય છે એમ જાણીને પત્ર વાટે તે વિશે હાલ લખવામાં આવ્યું નથી. આની ચર્ચા અમે પત્રમાં નહીં કરી, કેમ કે એમાં અમારે જે વિસ્તારથી ત્યારે પરિસ્થિતિ સમજાવવું જોઈએ એ પત્રની અંદર એટલું શક્ય નથી. આ બધા પ્રશ્નો જે અમને ઊંચા છે ત્યારે તો ઈશ્વર કરતા જ માનતા હતા, પણ આ બધા જે પ્રશ્નો છે દૈવી દર્શનના એની સામે અન્ય દર્શન ક્રોસ થાય છે આની ચર્ચા આપણે બંગલુરુમાં કરીશું. સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય એ મુક્તપણું છે. બહુ સરસ રચના પ્રકારે એમણે લખેલું છે. સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખે. ઉદય જે કાંઈ દેખાય છે ભલે દેખાય, શંકા કરી કે લ્યો, શંકા કરી એટલે સભક્તિ થઈ અને ઉપદેશ ન સ્પર્શે નહીં, ઉપદેશ ન સ્પર્શે. સમ્યક પ્રકારે એટલે એક માત્ર આત્મકલ્યાણને મુખ્ય રાખીને અને તો જ વિશ્વાસ રહીશ. કેમ કે કોઈ વિલક્ષણ તત્વ જ્ઞાની પુરુષ પાસે હોય તો તે છે કે એનાથી આત્મકલ્યાણ સધાય છે, એના દ્વારા આત્મકલ્યાણ સધાય છે એવું વિલક્ષણ પણ વિશેષ લક્ષણ વાળું કોઈ જગ્યાએ ક્યાંય નથી. જ્ઞાનીને છોડીને કોઈ જગ્યાએ એ વાત ક્યાંય એ પ્રકારને મુખ્ય કરીને અને એ પ્રકારને મુખ્ય કરે તો જ એને શંકા ન પડે, નહીં તો શંકા પીડા વિના. ત્રણ સજીવન મૂર્તિ છે પણ વિટમણા ઘણી છે એમાં. એક ગ્રહસ્થ જ્ઞાની પુરુષ છે, એક નિર્ગ્રંથ મણિરાજ મહાત્મા છે અને એક તીર્થંકર અથવા અરિહંત પરમાત્મા છે. આ ત્રણ સજીવન મૂર્તિ જીવને પ્રત્યક્ષ યોગમાં બોધનું કારણ છે. પ્રત્યક્ષ યોગ વગર જ્ઞાન પ્રાપ્તિ નથી ક્યાંય. પોતાની મળે હજાર ઉપાય કરે નહીં, બેઠા ખાવાના છે. ત્યારે વિતરાગ દેવ છે એમાં શંકાનું કોઈ ગુંજાશ નથી, અવકાશ નથી, એવી એમની અંતરબાહ્ય પરિસ્થિતિ છે. કેવી? કેમ કે એકદમ ધ્યાનસ્થ અવસ્થામાં ચોવીસે કલાક રહે છે. છતાં પણ એમનું શુક્લ ધ્યાનનું છેલ્લું શુક્લ ધ્યાનનો છેલ્લો પાયો છે તે એટલું બધું સૂક્ષ્મ પરિણમન છે કે એમનું પરિણમન પકડવું એ બીજી વાત છે, પરિણમન ન પકડી શકે. ધ્યાનમાં તો અન્ય મતી સમાધિ લગાવીને બેસી જાય કે ખાતામાં લટકાવીને બેસી જાય, ત્યારે લોકો જ બહાર વાંચે અને ઘણા તો એ નથી રાખતા એવી રીતે સમાધિમાં બેસે છે. એટલે બાહ્યથી ને તો કોઈ ઓળખવા માટે કામની ચીજ નથી, અંતરંગ પરિણતિ સિવાય ઓળખાણ નથી કોઈ ત્રણ માટે. એટલે એક તો સૌથી ઓછી સંખ્યા કેવળ જ્ઞાનીઓની છે, અત્યારે તો કાલ ચાલ્યો ગયો છે 2500 વર્ષથી, અને હોય તો પણ એનું પરિણમન સૂક્ષ્મ છે. ત્રીજું પોતાને મૂંઝવણ હોય ત્યારે એનો જવાબ મળે, સવાલ જવાબ થાય એવી વાતચીતનો પ્રસંગ નથી. એના સમયે કુદરતે દિવ્ય ધ્વનિ છૂટે ત્યારે છૂટે, એમાંથી તમારે પકડવું હોય તો પકડો ને ન પકડવું હોય તો તમે જાણો. પછી મને આ શંકા થઈ માટે હું હાલ અત્યારે જઈને પૂછી આવું, ત્યાં નથી વાતચીત ની કે તમારી સામે જોઈને તમને જવાબ આપે. એટલું ધ્યાન રાખ્યું આમ તમે કહેવા માંગુ તમે તારા ધ્યાનમાં આવ્યું, આ વાત તારા ધ્યાનમાં આવે છે એવી વાત ત્યાં નથી. મને આમ છે આમ જ છે, પણ નાખનું પગ તો ઊંચું થાય એવું નથી. એટલે એ પરિસ્થિતિ અઘરી છે. બીજી રહી નિગ્રંથ મુનિ રાજની જંગલવાસી છે, ગામ મારી છે, એની સંખ્યા પણ ઓછી છે, એ 600-700 વર્ષથી દેખાતા નથી. હા, અત્યારે પરિસ્થિતિમાં અત્યારે ધ્યાનો પણ યોગ નથી, એનો યોગ હોય તો પણ ઓળખવા મુશ્કેલ છે, એની પરિણતિ ઓળખવી મુશ્કેલ છે. વિક્રમલિંગી પણ એવા જ હોય, ભાવલિંગી હોય એવા જ દ્રવલિંગી હોય, અત્યારે તો કોઈ દ્રવલિંગી પણ નથી, લિંગાભાસ છે બધો. કેમ કે કોઈ 26 મહિનો પાડતા નથી ચોખા, ચોખા પાડે એમાં દ્રવલિંગી હોય છે, એટલે એને અંતર પડે નથી પૂરું થાય, નહીં બારમાં શંકા પડે એવી જગ્યા ઓછી છે. લગ્ન દિગંબર મુનિરાજમાં શંકા પડે એવી એમની પ્રવૃત્તિ નથી, પણ એમાંય તો ઓળખાણ કરવી મુશ્કેલ છે. કેમ કે દ્રવલિંગી એવા હોય, વળી જંગલમાં રહેતા છે, વળી તમે જાઓ ત્યારે ઉપદેશ આપે એવી રીતે બંધાયેલા નથી, એ પોતાના જ્ઞાન ધ્યાનમાં પડેલા છે, ફુરસદ નથી. હું તો રાજા મહારાજા જાય તો ન વાત કરે એવું નથી, ફલાણા જ્ઞાનના ધણી આવ્યા છે માટે મારે એને બે ઉપદેશ વાક્યો કહેવા પડે એ તમા નથી, એમને એ શહેનશાના શહેનશા છે. એ પરિસ્થિતિ પણ થોડી મીઠમણા મળે છે. હવે એ જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષને વિતરાગતા ઓછી છે અને કરુણાનો રાગ ઘણો છે, એટલે માર્ગ બતાવી શકે છે. માર્ગ બતાવીને મૂંઝાણા હોય એને મૂંઝાણ માંથી બહાર કાઢે પણ ખરા. કરુણા ઘણી છે, યોગ પણ સંખ્યા પણ એને બીજા કરતા ઉપરવાળા કરતા વધારે હોય છે, વળી ગામમાં અવેલેબલ છે, શહેરમાં જ મળે, એના માટે જંગલમાં જવાની જરૂર નહીં. અને આત્મીયતા હોય તો અડધી રાતે એના ઘરે જવાય, તો એ આપણે ત્યાં પણ આવે, આ બધું બને ત્યાં, એટલી સુગમતા છે. પણ બીજી રીતે પણ એ છે કે શંકાના સ્થાન ઘણા છે, કેટલાય શંકાના સ્થાન છે. અને મોટા ભાગે જે શંકા કરે ને એટલો અનંત કાળમાં અનંત વાર જ્ઞાનીઓ મળ્યા, એમાં મોટા ભાગે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ બહુ મોટી વિતમણા છે, વેપાર કેમ કરે છે, વેપાર કેમ કરે છે, વૈરાગ તો મને તો વિચાર દશા તો 15 વર્ષ પહેલા થયું, 12-13-14 વર્ષની ઉંમર થી અમને વિચાર દશા ચાલી છે, તો 20 વર્ષે લગ્ન થઈ રહ્યા છે. આ કાળમાં નથી, પહેલાના કાળની અંદર તો રાજા મહારાજા જ્ઞાનીઓ હતા. રામચંદ્રજી જંગલમાં ગયા સીતાજીને લઈને, એ ફરતા 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 ફરીને જ્યારે એમાં આઠ સ્ત્રી બીજી બહેણા છે પદ્મ પુરાણ પ્રમાણે. એટલે પછી રાણીવાસમાં હતી એટલે જુદી પાછી, આ તો સીતાજી મુખ્ય પટાણી હતા એને હારે નીકળ્યા હતા, એમ તો એ કીધું હું તો ન રહી શકું, મારે તો આવ્યું છે, એટલે એ સાથે આવ્યા હતા. તો જુદા જુદા રાજ્યોની દુનિયામાં આઠ રાણીઓને બહેણા હતા. હિન્દુ રામાયણમાં તો એમને એક પત્ની વ્રત હતું એવું આવે છે, પણ જૈન રામાયણમાં તો ઘણી વાતો છે. કેમ કે સીતાજી બી સુંદર સ્ત્રી હોય, સીતાજીના શરીરનું વર્ણન કરે છે આચાર્ય રવિશરણ આચાર્ય, પાંગુ પાંગુનું વર્ણન કરે છે, પોતે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, આવા સુંદર હતા. અને તો બીજી સ્ત્રીઓને શું કરવાનો કામ, ચાલતા ચાલતા લગ્ન કરી લઈએ, એ તો કે કોક કે આપડે પાણી લેવાનું એમ કે એમ તો તમારા એમ કરું ને, તમે રહીને તો ઓફર કરે અમારે દીકરી આપે છે, તમે મોટા પુરુષ
અર્ધચક્ર શ્રી કૃષ્ણ ને 16108 રાણી હતી, એટલે 16 સહસ્ત્ર 7 8 16000 ઉપર 100 ઉપર 8 રાધા અને ગોપીઓ સાથે રમતા હતા, વધારે પાકી ઓછી તો ન કહેવાય. અને રાણીઓ કઈ વિરોધ નથી કરતી. રાધા છે એમને પરિણેતર સ્ત્રી તો હતી નહીં, ખાલી એને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, નિષ્કામ બુદ્ધિ એ બસ, જગ પ્રસિદ્ધ પ્રેમ હતો, બાકી એમ નહીં. કેવો તો છાનાવાનો પ્રેમ કરતા તો એવું કહેવાય, જગ પ્રસિદ્ધ પ્રેમ હતો. હજી આજે હજારો વર્ષ પછી રાધે કૃષ્ણ એમ બોલાય છે. સત્યભામા કૃષ્ણ ને રુક્ષ્મણી કૃષ્ણ નું નામ નથી આવતું, એના સંપ્રદાયમાં ચિત્રો છપાવે છે, એમાં રાધાને પડતો ઉભી રાખે છે, એને કોઈ રાણીને નથી રાખે. કથા તો એવી આવે, હું નવાય લાગે બધા મગજ ઠેકાણે રહેવું મુશ્કેલ છે. રાધાને એની શક્તિઓ પૂછે છે કે કેમ તમને આ મોડું આવું થઈ ગયું છે, તો શું કરે, શ્રી કૃષ્ણને દરદ થયું છે એટલે મને દરદ થાય છે. એમ કહેતા કહેતા રોવા મીંડ્યા, તો એમ કહેતા કહેતા એ રોવા મીંડ્યું. બીજી જગ્યાએ છે શ્રી કૃષ્ણના ઘરમાં છે, પ્રાણીઓની સેવા કરે છે, તપચપ્તિ કરે છે, દવા દારૂ સેવા કરતી હોય છે, દુખાવો ઘણો છે શરીરમાં, એ રાધાને દુખાવો ઉગડે છે. પૂછે કેમ તમે આ બાદ મોટો ભાવ આવું થઈ ગયું છે, શ્રી કૃષ્ણને કેટલી બધી પીડા છે, કેમ બધા રોવા મંડી. તો અહીંયા શ્રી કૃષ્ણની આંખમાં આંસુ આવે છે. રાણીઓ પૂછે છે કેમ બહુ દરદ વધી ગયું એટલે રડો છો, શું છે, તમે તો આવા મહાપુરુષ કઠણ સહન શક્તિ વાળા છો, અને તમે દરદમાં રડો, દરદમાં દરદ થાય એમાં રડી જાવ. ના ના, કે દરદ થી નથી રડતો, પણ રાધા રડે છે ને એટલે મારી આંખ માં આંસુ આવ્યા. ઠીક, આવા બધા દ્રષ્ટાંતો એના કથાનું યુગમાં મૂકેલા છે. કહેવાનો મતલબ શું છે કે જ્ઞાની પુરુષો મહાપુરુષો હોય છે, પણ એના બાહ્ય જીવનથી શંકા કરવાના સ્થાનો બહુ છે. રામચંદ્રજીને પુરુષોત્તમ પુરુષ તરીકે બતાવ્યા, પછી પાગલ પણ બતાવે છે. સીતાજીના વિયોગમાં પાગલ પણ કરે છે, લક્ષ્મણજીના વિયોગમાં પાગલ પણ કરે છે, બહુ પ્રસિદ્ધ વાત છે. આ બધા તો એ ભવિ મોક્ષે ગયા છે, શ્રી કૃષ્ણ નથી ગયા, પણ રામચંદ્રજી તો એ ભવિ જશે, અત્યારે સીતાલીમાં બિરાજે છે, નમો સીતાનંદમાં છે. યુધિષ્ઠર અત્યારે સીતાલીમાં છે, જુગારીમાં છે, એ તો જ્ઞાની જુગાર રમે નહીં, કેમ કે સપ્ત વ્યસનમાં જાય. જુગાર રમે તો ઠીક છે, પૈસા હારી જાય, રાજપાટ હારી જાય, પણ બાયડી હારી જાય એવું કે એમ એમ બાયડી છે, એ હારી ગયા. શરવીર યોદ્ધાઓ છે, હસ્તિનાપુરની લડાઈમાં જીત્યા છે, કૌરવોની સામે જીત્યા છે, પણ દ્રૌપદીના ચીર ખેંચ્યા છે, તો મુંગાઓ બજવો છે મુંગાથીને. આ તો પાંડવમાંથી કોઈ હલતું નથી, તમે શું કરો, આવા બધા ચિત્ર વિચિત્ર પુરાણોની અંદર જે મહાપુરુષોના જીવન પ્રસંગો છે, એ મનુષ્ય જીવોને શંકામાં ન પડવા માટે બતાવ્યા છે. શેમાં શેના માટે બતાવ્યા છે? કેમ કે એને ભૂલ કરી છે, શંકા કરે નહીં. જયારે જયારે ભૂલ કરી છે ત્યારે એને શંકા કરીને ભૂલ કરી છે, એટલે એને શંકા માંથી બચાવવા માટે બધું લખ્યું છે. રાગદ્વેષ કરાવવા નથી લખ્યું કઈ. હેતુ છે એ પારમાર્થિક હેતુ છે. એટલે એમ કે છે, સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ, અખંડ વિશ્વાસ રાખી શકે છે, નિશ્ચિત મુક્ત થઈ જાય. અને ક્યારે રાખી શકે? એની પરિણતિ જોઈ હોય, એની પરિણતિ જોયા પછી આવું છે. પરિણતિ જોઈ હોય એટલે એને જ્ઞાનીની ઓળખાણ થી પહેલું સમ્યક થયું, એનું ફળ મોક્ષ છે. પેલું સમ્યક થયું તો એનું ફળ મોક્ષ. અનંત કાળમાં એક વાર જ્ઞાનીને ઓળખ એટલે એનું ફળ મોક્ષ છે. યોગ્યતા જોઈએ, એને દ્રઢ મુમુક્ષુતા એટલે પૂર્ણતાનું લક્ષ, જ્ઞાની પુરુષની આજ્ઞાનું અમલીકરણ, ઉપદેશનું અવધારણ જેને કહે છે, બે અને અંતરાત્મા વૃત્તિ. આ પ્રકારની યોગ્યતા તૈયાર થઈ હોય તો જ જ્ઞાની પુરુષને કે વિતરાગને ઓળખી શકે. પૂર્ણતાનું લક્ષ્ય દ્રઢ મુમુક્ષુતા 674 પત્રમાં આ વાત કરી છે. પૂર્ણતાનું લક્ષ્ય એટલે દ્રઢ મુમુક્ષુતા, પ્રાપ્ત ઉપદેશ નો અવધારણ પણ એટલે અમલીકરણ નો ઉત્સાહ, મારે લાયક જે જે નાનીના શ્રીમુખેથી વચનો નીકળે એ મારે આજ્ઞા સમાન છે, એ વિકલ્પ ને વચન નથી પણ મારા માટે એ આજ્ઞા છે, એ આજ્ઞા મારે શિરોધાર્ય છે, અને એ વચનને હું નીચે પડવાને દોજી લઈ લઈશ. એટલી જેની તૈયારી છે, અને ત્રીજું એને અંતર્મુખ થવાની વૃત્તિ થઈ ગઈ છે કે હવે મારે અંતર્મુખ થવું છે. અને એ જ અંતર્મુખ થવાનો ઉપાય જ હું શોધું છું, એ જ મારી અંતરખોજ છે. અને એમને જ્ઞાનીના સમાગમે પણ મારી એ જ ખોજ છે કે એમને એમની વાતમાં અંતરાત્મા અંતર્મુખ થવાનું કેવી રીતે કહે છે, અને એ લોકો એ પોતે પરિણતિમાં અંતર્મુખ કેવી રીતે થઈ રહ્યા છે, એ જિજ્ઞાસામાં એને જયારે પોતે એના ઉપદેશમાં અંતર્મુખ થવાનો વિષય આવે અને એની એ વિષય પરિણમતા પરિણમતા એ જે કહે છે, એને એની પરિણતિ જયારે દેખાઈ જાય ત્યારે એ પરિણતિમાં એને નાનીના સ્વરૂપના દર્શન થયા. નાનીના સ્વરૂપના દર્શન થયા એટલે એક ન્યાય એને પરમાત્માના દર્શન થયા, એટલે પરમેશ્વર બુદ્ધિ આવી. કેમ કે એની પરિણતિ રૂપ હૃદયમાં પરમેશ્વર પરમાત્મા બિરાજે છે, એને અવલંબે છે, સ્વરૂપાકાર થયેલી પરિણતિ છે, સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. એટલે એ ઓળખાણ થયા પછી અખંડ વિશ્વાસ એને રહે છે, પછી એને બાહ્ય પરિસ્થિતિ બધી જ ગૌણ થઈ જાય છે, બધા જ ઉદય ભાવો નગણ્ય થઈ જાય છે, ગણતો જ નથી, નહી તો બીજો ગણવા મંડલે આમ કેમ થયો આમ કેમ થયો આમ કેમ થયો નગણ્ય થઈ જાય. અને એવા અખંડ વિશ્વાસ નું ફળ નિશ્ચય એટલે ચોક્કસપણે મુક્ત પણ છે, એની મુક્તિ ચોક્કસ થઈ ગઈ. ઘણી બધી વાતો પોતે જે લખી છે એ બીજે મળવી મુશ્કેલ છે, આવી વાતો બીજે મળવી મુશ્કેલ છે. સંસાર સંબંધી તમને જે જે ચિંતા છે, લૌકિક દ્રષ્ટિએ નહીં પ્રવર્તવાનું લખ્યું છે, એ પોતે પોતાની ચિંતાના પરિણામો લખતા હતા વગર સંકોચે. મને આવા પરિણામ થાય છે, સંસાર સંબંધી તમને જે જે ચિંતા છે તે ચિંતા અમને જાણવામાં છે, પ્રાય અમને જાણવામાં છે. ઘણું પરિણામ અમે બધું જાણીએ છીએ, અમારે ધ્યાનદાર કોઈ વાત નથી. અને તે વિશે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ અમે જાણીએ છીએ. અને તમારી જે પરિસ્થિતિ છે એના જે તમને વિકલ્પો થાય છે, તમે જે લખો છો પણ અમને ખબર છે કે તમારા પરિણામ આ રીતે ખેંચાય છે. તેમજ પરમાર્થ ચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ. આત્મકલ્યાણની ચિંતા છે અને સત્સંગનો વિયોગ પણ તમને ઘણો રહે છે એ પણ અમે જાણીએ છીએ. મુંબઈ છે આ દિવસોમાં 323 માં મુંબઈમાં પત્ર છે, 321 માં મુંબઈ છે લખેલો છે, 22 માં સ્થળ નથી ને ખબર, 21 આગળના પાછળ બે મુંબઈ છે લખેલા. એટલે એમ કે છે કે તેમજ પરમાર્થ ચિંતા છે, ધર્મ પામવા માટે પણ તમે ચિંતિત છો, એ ચિંતા એમને હતી. તથા સત્સંગના વિયોગને લીધે રહીએ છે, પરમાર્થ ચિંતા પણ તમને સત્સંગના વિયોગને લીધે રહીએ છે. સત્સંગનો વિયોગ હોય તો આત્મકલ્યાણના પરિણામોમાં ટકવું, એને જે બળ મળવું જોઈએ, બુસ્ટિંગ મળવું જોઈએ, બુસ્ટર નથી મળતો, એ પણ ચિંતા તમને રહે છે. ત્યારે વિયોગ રહે છે, વિયોગ રહે છે. સંયોગમાં અને વિયોગમાં જે પરિણામમાં ફરક પડે છે એ પોતાને ખ્યાલમાં છે, સ્વભાવમાં એ ખ્યાલમાં છે. સત્સંગનો વિયોગ રહે ત્યારે કેવા પરિણામ થાય છે અને સંયોગ રહે ત્યારે કેવા પરિણામ થાય છે. પરમાર્થ ચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ. સત્સંગનો વિયોગ ઘણો એકબીજાને હતો. સુભાષભાઈ લખતા અમને તો વિયોગની વેદના છે, તમે લખો છો તો અમને પણ છે, પણ તમારે પાસે તો વિતરાગતા વિશેષ છે એટલે વાંધો નથી. અમારે વિતરાગતા નથી એટલે અમને વેદના આકરી લાગે છે. બે પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુલ વ્યાકલ્પનો પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતો નથી કે આ બે જાતના વિકલ્પ હોય તો તમને આકુલ વ્યાકલ્પનો રહે, એ સ્વાભાવિક છે, સમજી શકાય એવી વાત છે. અથવા અસંભવ રૂપ લાગતું નથી, આશ્ચર્યકારી લાગતું નથી, અથવા એ સંભવિત પરિસ્થિતિ અમને સમજાય છે. હવે એ બે પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં કેવું લખ્યું છે, એ બે પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કાંઈ મનને વિશે છે તે લખવાનો પ્રયત્ન કર્યો છે. અમારા મનની વાતો લખી નાખીએ છીએ આજે. આત્મીયતા હોય ત્યારે દરેક ને ન કહેવાય, નુકસાન વધારે થઈ જાય. નહીં કહેવાનું કારણ છે સામાન્ય નુકસાન વધારે થઈ જાય. અને નુકસાન ન થાય એટલે એ તો વિશ્વાસ છે કે આ જીવને નુકસાન નથી થવાનું. એમ જ લે છે, આપણા ઉપર કૃપા છે ત્યારે આટલું કહે છે ને, મિત્ર એને હું પડી છે એમ જ લે, એમ સીધું જ લે. એને ખબર છે કે આડું નહીં લે પણ સીધું લેશે. છોકરા તોફાન કરતા ઘરના છોકરા ને થોડ થપાટ કરાય, પાડોશી છોકરા ન મરે. સંસાર સંબંધી તમને જે ચિંતા છે તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી. ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષ ને પ્રવૃત્તિ કરતા બાદ ના આવે. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા કર્મને ટાળવા માટે જ્ઞાની પુરુષ ને પ્રવૃત્તિ કરતા બાદ ના આવે. જ્ઞાની પુરુષ ની પ્રવૃત્તિ નહીં કરે એને બાદ આવે, કેમ કે ઉદય ને ફેરવવા માંગે છે, કરતા બુદ્ધિ થાય એમાં. તો જે આવે ને આ બાજુ એને શરણ કરો. પોતાનું પૂર્વે અપરાધથી થયેલું પ્રારબ્ધ ઉપાર્જન કરેલું છે એને એવી રીતે હું દૂર કરું કે બીજા કોઈ પાસે દૂર કરાવું એ વાત નહીં હોવી જોઈએ. જ્યારથી યથાર્થ બોધ ની ઉત્પત્તિ થઈ છે કોને? પોતાને. કૃપાળુ દેવ ને સમ્ય જ્ઞાન થયું છે. યથાર્થ બોધ એટલે સમ્ય જ્ઞાન. અમને જ્યારથી યથાર્થ બોધ ની ઉત્પત્તિ થઈ છે એટલે સમ્ય જ્ઞાન ની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગ ને કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતા સંબંધી કે પર સંબંધી કરવાની પ્રતિજ્ઞા છે. સમ્ય જ્ઞાન આ મસ્ત પોતાને લબ્ધિ હતી. પોતા માટે એનો ઉપયોગ કરવો કે પોતાને જેના પ્રત્યે કઈ લાગણી કે મમત હોય એના માટે એનો ઉપયોગ કરવો, સોરી કે બીજા માટે પણ લાગણી વાળા માટે સંબંધી માટે એ અમારે પ્રતિજ્ઞા છે. ગમે તે પરિસ્થિતિ થાય, ગમે તે ફળ આવે એનો પ્રયોગ અમે કોઈ દિવસ નહીં કરીએ એ અમારી પ્રતિજ્ઞા છે. અને કરે તો જ્ઞાન દશા ચાલી જાય. એવા સિદ્ધિ યોગ નો પ્રયોગ કરે જ નહીં લગભગ. કરે તો ક્યારે કરે? તો કોઈ ધર્મ શાસન ઉપર મોટી આપત્તિ આવી, કોઈ ધર્માત્મા ઉપર મોટી આપત્તિ આવી, તો કોઈ કોઈને વિકલ્પ ઉઠે ને કરી જાય તો કરી જાય. ન કરે તમે મુનિ કરો તો મુનિ દશા ન રહીએ, સમ્યક ન જાય. સંકિત કરે ને સમ્યક ન જાય, મુનિ ને પણ સમ્ય સંકિત ન જાય તો મુનિ દશા ચાલી જાય. મુનિ દશા ની મર્યાદા લાગશે. વિષ્ણુકુમાર મુનિ ને એ દશા થઈ હતી, મુનિ દશા ચાલી હતી. 700 મુનિ ને બચાવવા ગયા, પોતાની મુનિ દશા ખોઈ હતી.
એટલે જ્યારથી યથાર્થ બુદ્ધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિઓ કે વિદ્યાના બળે સાંસારિક સંસાધન પોતા માટે કે બીજા માટે કરવાની અમારે પ્રતિજ્ઞા છે. અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભળતું નથી. એ જે અમારું પ્રતિજ્ઞાનું બળ છે એમાં મંદતા નથી આવી. પ્રતિજ્ઞા તોડી તો નથી પણ એ બળ ઢીલું પણ પડ્યું, અમે શિથિલપણું પણ નથી આવ્યું. અને આવ્યું હોય એવું અમને સાંભળતું નથી કે ક્યારે આવ્યું હોય, અત્યાર સુધીમાં તો નથી બન્યું એમ કે છે. તમારી ચિંતા જાણીએ છીએ, તમારી પરિસ્થિતિ અમે જાણીએ છીએ અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઈચ્છીએ છીએ, તમારી ચિંતાના ભાગીદાર થવા ઈચ્છીએ છીએ. પણ સિદ્ધિ સિદ્ધિનો પ્રયોગ નહીં એમાં. પણ એમ તો કોઈ કાળો બન્યું નથી તે કેમ બને કે તમારો ઉદય અમે લઈ લઈએ. એક વખત તમારે ઉદય અમે લેવાતો હોય તો અમે તૈયાર છીએ, નથી કે તમારી માનગી લેવા અમે તૈયાર છીએ. કઈ તો બની શકતું નથી કે કોઈ કોઈનો ઉદય લઈ લે કે ભોગવી શકે. અમને પણ ઉદય કાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિ યોગ હાથમાં નથી. અમને પણ ઉદય કઈ છે, પચીસ વર્ષ છે એવી કઈ હરખાઈ નથી એમ કે છે. તમને ભારા ઉભારા ઘણા આવ્યા હશે એવું લાગે છે. પ્રાણી માત્ર પ્રાયે આહાર પાણી પામી રહે છે, જગતની અંદર બધાને આહાર પાણી મળી રહે છે. અને અન્ય મૃત્યુઓને માં તો કહેવત છે કે જે ભગવાને દાંત આપ્યા છે એ ચામડું આપી રહેશે. એને દાંત આપ્યા છે તો ચાવવાનું પણ એ જ આપશે, નહીં તો જો ખાવાનું ન આપે તો દાંત ન આપત એમ કે. એટલે એમ કે વિશ્વાસ રાખો ઈશ્વર ઉપર, વિશ્વાસ રાખો એમ વાંચે છે. પ્રારબ્ધ ઉપર વિશ્વાસ રાખો. પ્રાણી માત્ર પ્રાયે આહાર પાણી પામી રહેશે તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપરીય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. તો તમારા જેવા પાત્ર જીવને એથી વિપરીત પરિણામ આવશે કે આહાર પાણી નહીં મળે એવી ધારણા કરવી અમને તો યોગ્ય નથી. એટલું બધું ડરવાની કે ભય પામવાની જરૂર નથી એમ કે છે. કુટુંબની લાજ વારંવાર આડી આડી આવી જે આકુલતા આપે છે, કોઈ જાણશે કે આ અમને ત્યાં કાંઈ નથી આપણું, આપણે આપણું શું એમ કે ઘરમાં ખાવાના દાણા નથી આની પાસે. કુટુંબની લાજ વારંવાર આડી આવે જે આકુલતા આપે છે, એટલે પહેલાં તમને આબરૂ સારી હતી. એમના પિતાશ્રી છે એ રજવાડામાં આમ કારભારી હતા, લીમડી સ્ટેટમાં. સ્ટેટની અંદર તો દુઃખી ન હોય સ્વાભાવિક છે. રાજા જેને માથે એનો તો પગાર તો પૂરતો મળતો હોય. જેવી રીતે આબરૂ હોય એ આબરૂ નહીં રહી એમ કે ખુલ્લું પડી જશે. એની દુકાનેથી અનાજ લાવે ને પૈસા ન પગાડે ખબર ન પડે અને એ બે જગ્યાએ વાત ન કરે. હવે આ સુભાગભાઈ છ મહિના પહેલા ઘઉંની ગુણ લઈ ગયા હતા, હજી મારે પૈસા નથી આવ્યા. એવી રીતે કુટુંબની આબરૂ આડી આવે છે તો ગમે તો રાખીએ ને ગમે તો ન રાખીએ તે બંને સરખું છે. ચિંતા કરવાથી, ચિંતા રાખવાથી પરિસ્થિતિ તો બદલી જવાની નથી. ગમે તો રાખીએ કે ગમે તો ન રાખીએ એ તો બે સરખો છે. પરિસ્થિતિ તો જે છે એ છે અને પૂર્વકર્મનો ઉદય જે છે એ છે. કેમ કે જેમાં પોતાનું નિરૂપાય પણ રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે. આપણે તો કરતા કરતા થઈ શકતા નથી. આપણા હાથની બાજી નથી, નહીં તો સંયોગોને કોણ અધૂરા રાખે? જો પોતાના હાથની બાજી હોય તો પણ સંયોગોને અધૂરા રાખે. પણ એ તો જયારે નિરુપાય પણ છે એ વિષયમાં, ત્યારે જે થાય તે યોગ્ય જ માનવું, જે થાય તે યોગ્ય જ માનવું, એ દ્રષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે. આપણે જે લાગ્યું એ તમને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે. કોઈક વાર એવો પ્રશ્ન પૂછતા હું કે હું સાંભળ્યું છે કે ઘણા ધર્માત્માઓને રિદ્ધિ સિદ્ધિ ની પ્રાપ્તિ હોય છે, રિદ્ધિ સિદ્ધિની લબ્ધિ હોય છે, તો એ વાત સાચી છે કે ખાલી અફવાઓ છે? એટલે એમને લખેલું કે એવા વિદ્યાઓ એવી છે, એવી રિદ્ધિ સિદ્ધિઓ પણ પરમાત્માઓને પ્રાપ્ત હોય છે. પણ તમે એવો પ્રશ્ન અમને શું કરવા પૂછો? આવો પ્રશ્ન તમારે શા માટે પૂછવો પડે છે? તમારા જેવા મુમુક્ષુ અમને આવો પ્રશ્ન પૂછે, અમને યોગ્ય નથી લાગતો. તમારો વિકલ્પ આમ કેમ આવો વિકલ્પ કેમ તમને થાય છે? અને એ એટલા સરળતા જે વિકલ્પ થાય કહી દે, જે વિકલ્પ થાય એ લખે નાખે, કહી દે લખે. એટલે ઠપકો પણ આપતા, આત્મીયતા ઘણી હતી. ઠપકો તો ત્યારે આપતા કે આત્મીયતા ઘણી આત્મીયતા હતી. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે આત્માની સ્વરૂપ પરિણતિ છે. કેવી છે? આત્માની સ્વરૂપ પરિણતિ છે. નિર્વિકલ્પ ધારા ચાલે છે અંદરમાં, નિર્વિકલ્પ સમાધિની ધારા ચાલે છે, એ અમારી સ્વરૂપ પરિણતિ છે. તે વર્તતી હોવાને લીધે છે. નિર્વિકલ્પ અમારી જે સમાધિ છે તે આત્મ સ્વરૂપની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે એ સમાધિ છે. એટલે અમે નિર્વિકલ્પ શાંતિમાં બેઠા છીએ, પણ એ સ્વરૂપ પરિણતિને કારણે છે. અમારી જે શાંતિ છે, અમને પ્રતિકૂળતાઓ તો અમને આવે છે, પણ અમે વિકલ્પ થતા નથી. નિર્વિકલ્પ શાંતિમાં રહીએ છીએ. કેમ કે અમારી સ્વરૂપ પરિણતિ વર્તે છે. સ્વરૂપ પરિણતિ એવી રીતે વર્તે છે કે આ આત્મા તો અસંગ ચૈતન્ય છે. કેવો છે? અસંગ ચૈતન્ય છે અને ત્રિકાળ નિર્લેપ છે. કેવો છે? ત્રિકાળ નિર્લેપ છે અને સ્વરૂપે જ નિરૂપાધિક સ્વરૂપે છે. કોની ઉપાધિ કરે? એનું સ્વરૂપ જ નિરૂપાધિક પણ છે અને નિર્વિકલ્પ સ્વરૂપ છે. એટલે શાંતિ અમારી નિર્વિકલ્પ છે. પરિપૂર્ણ હોવાથી નિરપેક્ષ તત્વ છે અને કોઈના આધારની જરૂર નહીં હોવાથી નિરાલંબ તત્વ છે. નિરપેક્ષ અને નિરાલંબ છે, નિરૂપાધિક અને નિર્વિકલ્પ છે, અને અસંગ અને નિર્લેપ છે. અને એવું સ્વરૂપ પોતાને સ્વરૂપ પરિણતિમાં પ્રત્યક્ષ છે. એવો વિકલ્પ નથી, પણ એવું સ્વરૂપ પોતાને સ્વરૂપ જ્ઞાનમાં, પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. આગળ હજુ હા કૂટ દેવાની વાત છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. એટલે અમને શાંતિ રહે છે, નિર્વિકલ્પ શાંતિ રહે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પણું જ રહેવાનું અમને સંભવિત છે. સ્વરૂપે નિર્વિકલ્પ છે અને એના માટે પણ અમે નિર્વિકલ્પ છીએ. અમારે સ્વરૂપનો વિકલ્પ ઉઠાવવો પડે તો અમને સ્વરૂપ લક્ષમાં રહીએ, જ્ઞાનમાં રહીએ કે સ્મરણ રહીએ એવું નથી. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પણું જ રહેવાનું અમને સંભવિત છે. કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. અન્ય ભાવ થાય છે પણ અમારી પ્રવૃત્તિ એની મુખ્યતા જરા પણ નથી. એ બધા ગૌણ છે. બે ભાવો થોડા થાય છે, બધા ગૌણ છે. થયું તો ઠીક, ન થયું તો ઠીક, અનંત વાર આવું થઈ ગયું, અમને એની હારે કઈ સંબંધ નથી. મહાન યાદ કરીએ, સ્મરણ કરીએ ત્યારે ખ્યાલમાં આવે છે કે બાજુમાં શરીર છે, એ તો શરીરને ભૂલી જાય છે. બીજી ક્યાં વાત કરી, દિવાળી ઉપર કઈ થયું છે. સમીપ અષાઢમો મહિનો તો નવમો મહિનો છે, જેઠ મહિના આઠ મહિના પૂરા થાય ને એમ વરસ. નવ મહિના આસપાસમાં એવી દશા છે કે શરીરને ભૂલી જાય છે. એટલી અંદરમાં ઊંડી 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 પરિણતિ કામ કરે છે. બારમાં શરીરને ભૂલી જાય છે, એટલા ઊંડાણમાં વ્યા જાય છે. એ તો એ ભગત કેવળ ના લેવા માંગતા એવી તૈયારી હતી. કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ નથી. બંધ મોક્ષ ની યથાર્થ વ્યવસ્થા, જે દર્શન ને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ હોય, અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. જેની મતમાં શ્રદ્ધા હતી ને એટલે એમ કે છે કે જૈન દર્શન સિવાય, તીર્થંકર ના માર્ગ સિવાય બંધ મોક્ષ ની વ્યવસ્થા ક્યાંય યથાર્થપણે કોઈ કઈ શીખો નથી. કર્ણાનું યોગ જ આખો નથી. એ લોકો કર્મ ની ને પ્રારબ્ધ ને સ્વીકારે છે, મોક્ષ ને સ્વીકારે છે, પુરુષાર્થ ને સ્વીકારે છે, આત્મા ને સ્વીકારે છે. બંધ મોક્ષ ની વ્યવસ્થાનો કોઈ ડિટેલ નથી ત્યાં. જૈન દર્શન જેવી કોઈ વ્યવસ્થા ત્યાં નથી. એટલે કહે છે કે બંધ મોક્ષ ની યથાર્થ વ્યવસ્થા, જે દર્શન ને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, જૈન દર્શન નામ પાડ્યું નથી, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે. એનાથી જ મુક્તિ પમાય. જ્યાં એ વિષયનો ખબર ન પડતી હોય એને મુક્તિ કેવી રીતે થવાની હતી? બંધ મોક્ષ ની તો ખબર નથી કેવી રીતે જીવ બંધાય છે અને કેવી રીતે જીવ મુક્ત થાય છે, એને ખબર નથી. અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ હોય અમારી વિશેષ માન્યતા અનુસાર, તો એ શ્રી તીર્થંકર દેવ છે. એવી શૈલી છે. એમ કરીને પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો. અમે તો આ માનીએ છીએ કે તીર્થંકર સિવાય આ વાત કોઈ કરી શકે, કેમ કે કર્મ ના પરમાણુ કોણ જોવે? કેવળ જ્ઞાન સિવાય એ વિષય નથી. કર્મ ની પર્યાયો, ઉદય, ઉપશમ, ક્ષય, સત્તા, બંધ, મોક્ષ, આ બધી જે કર્મ ની પર્યાયો છે પરમાણુ ને, એ કેવળ જ્ઞાન સિવાય કોઈ જાણી શકે. એટલે તીર્થંકર દેવ સિવાય આ વાત કોઈ કહી શકે નહીં અને એની વ્યવસ્થા કોઈ સમજાવી શકે. અને એ જે શ્રી તીર્થંકર દેવ નો અંતર આશય કેવી વાત કરે, એવા જે શ્રી તીર્થંકર દેવ તેનો અંતર આશય, તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય, આ કાળમાં આ ક્ષેત્રને વિશે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે.
સાથે છોપીને વાત કરે છે, હાલક ડોલક વાત નથી કરતા. અમારું ખોટું પડે, અમે શું કરીએ, એમ એમ નથી. તીર્થંકર નો આશ્રય પકડ્યો છે. ભલે 2500 વર્ષ પહેલા તીર્થંકર થયા, તીર્થંકર નો આશ્રય અમે પકડ્યો છે. અને આ કાળ ને આ ક્ષેત્ર ની અંદર અત્યારે બીજું કોઈ જોવામાં આવતો નથી. જબરજસ્ત સેલ્ફ કોન્ફિડન્સ છે, ને કે આત્મવિશ્વાસ. અમૃતચંદ્રાચાર્ય કહ્યું ને, મોક્ષ માર્ગ ના પ્રણેતા અમે આ ઉભા જા, અમારા મુખ કમળ ને વિશે થી મકરંદ જરે છે. મકરંદ એટલે પુષ્પરસ, મુખ કમળ એટલે પુષ્પ જેવું, કમળ પુષ્પ જેવું અમારું મોઢું છે, એમાંથી પુષ્પ નો રસ જરે છે, મકરંદ જરે છે, એટલે અમૃત જરે છે. અને મોક્ષ માર્ગ ના પ્રણેતા, આવો જ મોક્ષ માર્ગ છે એના અમે પ્રણેતા છીએ. એટલે સાક્ષાત મોક્ષ માર્ગ સ્વરૂપ અમે પોતે જ છીએ. આ અમે ઉભા જોઈ લો, તમારે જોવું હોય તો ક્યાંય અમને પ્રતિબંધ નથી. કોઈ ધર્મ ક્ષેત્ર કાળ ભાવના પ્રતિબંધ વગર વિચરીએ છીએ જંગલમાં, એમ કે છે. આ અમે મુક્તપણે ઉભા, મુક્તિના દૂર તમે ઉભા છીએ સાક્ષાત, એમ કે સેલ્ફ કોન્ફિડન્સ છે, અહંભાવ નથી, આત્મવિશ્વાસ છે. ક્યારેક ક્યારેક મહાપુરુષો એવી વાત કરતા હોય છે, એ પણ બીજાના આત્મકલ્યાણને કરુણા દ્રષ્ટિથી અનુલક્ષીને કરતા હોય છે, એમાં અહંભાવ નથી. સીધું લેવું, મિત્રાડુ લેનારા એમ કે જો કેટલો અહંકાર કરે છે, એમ એ બધા અહંકાર ને તો ભોળીને કેદી આપી ગયા છે. અભિમાન ને માન ની પ્રકૃતિ ને તો કેદીની ખલાસ કરી નાખી છે. પછી આ બધી કોરોનાની વાત છે. એ જે શ્રી તીર્થંકર દેવ નો આશય, તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રમાં હોય તો તે અમે હોઈશું, એમ અમને દ્રઢ કરીને ભાસે છે, લાગે છે, કોઈ દેખાતું નથી. એ વખતે દિગંબર મુનિઓને એના આચાર્યો નહોતા, એમ નથી. એ વખતે શ્વેતાંબર મુનિઓને એના આચાર્યો નહોતા, એમ નથી. સ્થાનકવાસીના આચાર્યો અને ધર્મગુરુઓ અન્ય મતના નહોતા, એમ નથી. વાત શું કરે છે, તીર્થંકરનો આશય કોઈની પાસે હોય તો અમારી પાસે છે, જાઓ, બાકી ક્યાંય નથી. ખાતરી કરવી હોય તો બધે આંટો મારી આવો, એમ ખબર પડી જશે કે આ વાત ક્યાંય નથી. કારણ કે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાકપણું છે. પેટ ખોલીને વાત કરી છે સુભાગભાઈ પાસે, સુભાગભાઈ પાસે પેટ ખોલીને વાત કરે છે કે અમારું જે અનુભવ જ્ઞાન છે એનું ફળ વિતરાકપણું છે, અમારા સ્વસંવેદન થી વિતરાકતા ઉત્પન્ન થઈ રહી છે. અને વિતરાગ નું કહેલું જે શુદ્ધ જ્ઞાન, તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. અને વિતરાગ ભગવાને જે વાણી નીકળી શુદ્ધ જ્ઞાન જે જગતને આપ્યું, એનું ફળ પણ વિતરાકપણું છે, એ વિતરાકપણાનું કારણ છે એ વાણી. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. અમે જે તીર્થંકરના સાચા ને ખરેખર અનુયાયી છીએ, ભલે વેશ પોતાનો ત્યાગીનો વેશ ભલે ન હોય, પણ અમે જ સાચા અનુયાયી છીએ, અમે જ ખરેખર અનુયાયી છીએ. વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે. ઘરમાં રહીએ છીએ એટલે લેપાઈ જઈએ છીએ એમ નથી, વનમાં રહીને અલિપ્ત રહીએ એવી રીતે ઘરમાં અલિપ્ત રહીએ છીએ. પરિવારની વચ્ચે, ધંધા ધાપાની વચ્ચે અમે અલિપ્ત છીએ. વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું, પૂરી વિતરાગતા પ્રાપ્ત કરવા માટે વનમાં રહેવું એ અમને વધારે રુચિકર લાગે છે, એ મારા અભિપ્રાયમાં છે. સુખની ઈચ્છા નથી પણ વિતરાગતાની ઈચ્છા છે. આત્માર્થિક સુખ તો વિતરાગતાની સાથે રહે છે, પણ લોકો કે છે એવું સુખની અમને કોઈ ઈચ્છા નથી, અમે તો વિતરાગતા ઈચ્છીએ છીએ. પોતાની દશાની કેટલીક વાતો સ્પષ્ટપણે ખુલ્લી ચોખ્ખા શબ્દોમાં 16 મહિને લખે છે, એટલે એમ સૂચવે છે કે સૌરાગભાઈ જેવા પાત્ર જીવે, કૃપાળુદેવના હૃદયમાં રહેલી વાતોને બહાર કઢાવી નાખે, એમની પાત્રતા એ વાતોને બહાર કઢાવી નાખે, ખુલ્લી કરાવી નાખે.
પ્રસિદ્ધ ક્યાંથી થાય?